તારીખ 21/6/1995 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભરૂચમાં પ્રવચન.
શ્રી મદ્રાજચંદ્ર વચનામૃત 128મો પત્ર ચાલે છે. ભવભ્રમણની જે ચિંતના છે, જ્યારે જીવને પોતાના ભવભ્રમણ સંબંધી વેદના થાય છે, ત્યારે ઉદાસીનતા એની સાથે સંકળાયેલી છે. ઉદાસીનતા કહો કે વૈરાગ્ય કહો, એ ભૂમિકાનો એ વૈરાગ્ય છે. એ મહાવૈરાગ્ય આપે છે, એટલે ઘણો વૈરાગ્ય આવે છે, એનાથી ઘણી ઉદાસીનતા આવે છે. મોડી સ્મરણ થાય છે, ફરી ફરીને પાછું સ્મરણ થાય છે, જુદી જુદી રીતે સ્મરણ આવે છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી. એ પરિભ્રમણ કર્યું, એ સ્વચ્છંદથી કર્યું, એ જીવનો કેવળ સ્વચ્છંદ હતો. અહીંયા સ્વચ્છંદ એટલે તીવ્ર રસ્ય કરીને વિષય કષાયના પરિણામ, એને પણ સ્વચ્છંદ કહે છે. નિરર્ગળ, આગળિયા વગરના, કંટ્રોલ વગરના એવા જે બેફામ પરિણામ થાય, એ પરિણામને પણ સ્વચ્છંદ પરિણામ કહેવાય છે. એ પરિભ્રમણ એવા સ્વચ્છંદને કારણે થયું, જીવે ઘણો કષાય કર્યો, અતિશય કષાય કર્યો અને પરિભ્રમણ થયું, તો એમ કરતા આ જીવને કેમ ઉદાસીનતા ના આવી, કેમ અચકાણો નહીં, ખચકાણો નહીં, પાછો પડ્યો નહીં, બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, બીજા જીવો પ્રત્યે માન કરતા, માયા કરતા કે લોભ કરતા કે અન્યથા બીજા પરિણામ કરતા, કે માઠું છે એમ યથાયોગ્ય ક્યાં કાન જાણ્યું, એ માઠું છે એટલે આત્માને નુકસાનકારક છે એમ યથાર્થ પ્રકારે કેમ ન જાણ્યું. આ વસ્તુ ક્યારેક વિકલ્પ આવ્યો હોય એ યથાર્થ નથી એમ કહેવું છે. આમ તો દરેક જીવને થોડું તો એવું લાગે કે આ ઠીક નથી થતું, જ્યારે ક્રોધમાન માયા લોભના અથવા કષાયના પરિણામ થાય, ત્યારે અકષાય સ્વભાવી એવા આત્માને એ ઠીક નથી લાગતો, પણ એ ઉપર છલ્લું લાગે છે. યથાયોગ્ય કેમ ન જાણ્યું કે જેથી એ પરિણામ મટી જાય ને થાય નહીં એમ કેમ આજીવે ન જાણ્યું. પોતાને નુકસાન કરનારા એવા પરિણામ, એ પરિણામથી પોતે કા ખોટું કરે છે, પોતાને નુકસાન કરે છે એમ કાને જાણ્યું. એને ઉલટાનો એવા પરિણામમાં જીવ રાચ્યો, એવા પરિણામમાં જીવ રાચ્યો. અર્થાત એમ જાણવું જોઈતું હતું કે આ ઠીક નથી થતો, છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાને નો વૈરાગ્ય આપે છે. કારણથી તો પરિભ્રમણ વધે જ વધે, એટલે ફરી ફરીને વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય આવે છે એટલે એવા પરિણામ ફરીને ન થાય એવી દશા આવે થશે, એવા પરિણામ ફરીને ન થાય. એમ નહીં કે પાછું એવો ને એવો થઈને ઉભો રહીએ, આ વૈરાગ્ય એવો નહીં. તો શું થાય છે, ક્યારેક વૈરાગના પરિણામ આવે પણ પાછું એનું એ થઈને ઉભું રહીએ, એવું એવી વાત નથી, એ યથાયોગ્ય નથી. એ પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે, કે પરિભ્રમણ જે જે પરિણામોથી થાય એવા પરિણામો હવે મારે નથી કરતા, હવે એ પરિણામ હું નહીં કરી શકું, એવું વૈરાગ્ય આવે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિ, પુરુષને સ્ત્રીનો એવો રાગ હોય છે, સ્ત્રીને પુરુષનો રાગ હોય છે, એટલે મને સામે સામા લઈ લેવા, કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો કે અનંતવાર છોડતા, અનંતવાર છોડ્યા એવું, તેના વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કઈ થોડું આશ્ચર્યકારક નથી. પહેલા એવું ફીલ થયું કે નહીં જીવી શકું હું, નહીં જીવી શકું, પણ એ પદાર્થ અનંતવાર છોડ્યા. જેના વિના નહીં જીવી શકું એવો અનુભવ કર્યો હતો, એવું ફીલ કર્યું હતું, એના વિના પણ અનંતકાળ જીવો, અનંતકાળ છોડ્યા એવા પદાર્થો, અનંતકાળ ગયો તો એવો ને એવો જીવતો રહ્યો. એ કાંઈ થોડું આશ્ચર્યકારક નથી કે આમ કેમ બન્યું. એ વખતની મારી જે પરિસ્થિતિ હતી એ વાસ્તવિક નહોતી, એમ એનો અર્થ થાય છે, નહીતર તો અવશ્ય કંઈક થયું હોત. અર્થાત જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે સાવ કલ્પિત હતો, જ્યારે જ્યારે એવું લાગ્યું હતું ત્યારે ખાલી કલ્પનાથી લાગેલું, વાસ્તવિકતા એમાં કાંઈ નહોતી. કેમ કે અનંતવાર છોડ્યા, અનંત કાળ ગયો, હજી જીવતો છું, એવી કલ્પના થયેલી, બીજું કાંઈ નહીં. એવો કલ્પિત પ્રતિભાવ કા થયો, એવો જે કલ્પિત પ્રતિભાવ થયો એ કલ્પના જોઈને પણ ફરી ફરીને વૈરાગ્ય આવે છે, કે આ પરિણામ આવા પરિણામ ફરીને મને થવાનું જોઈએ, મને ફરીને થવા ન ઘટે. એવા રાગના પરિણામ જેમ કર્યા એમ એવા દ્વેષના પણ પરિણામ કર્યા, ખૂબ કેવા દ્વેષના પરિણામ કર્યા, કે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને ઘેર પુરુષપણે, પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ, એટલો દ્વેષ આવેલો કે એનું મોઢું જોવા મને ગમતું નથી, ને જોવાનો પણ હું નથી, અને એની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખવો, ગ્રહણ કરવું એટલે કોઈ પણ જાતનો વ્યવહાર રાખવો, એ હવેથી ખલાસ થઈ ગઈ વાત. આપણે તો એને ત્યાં દીકરો થયો, સ્ત્રી થયો, નોકર થયો, નોકરાણી થયો, ઉંદર થયો, આ ઢેઢગોરોળી થયો, શું સર્પ થઈને એના ઘરે આવ્યો, દ્વેષ કરેલો ને, મારે તો અહીંયા જ રહેવું છે, બહાર મૂક્યા હવે એવા દાખલા બનેલા છે. શું એવી કોઈ સંજ્ઞા રહી જાય જીવને કે જે ઘરમાં રહ્યો હોય ત્યાં સર્પ થઈને આવે પકડી અને માઇલ બે માઇલ મૂકી આવે દૂર, એટલે બધે દૂર, થોડે ઘણે નહીં, ઘરે આવે ત્યાં એ હાજર હોય, ઘરે પહોંચે એ પહેલા મૂકનારા, એ ઘરે પહોંચે એ પહેલા એ હાજર હોય ઘરે, કારણ કે એને સ્પીડ બહુ હોય. સર્પની સ્પીડ એટલી બધી છે, ઘોડો પાછળ રહ્યો ચાલે, આમાં માપો ચૂકો ચાલે, પણ બહુ સ્પીડ છે આગળ વધે. ઘોડાનો ઘોડેસવાર પાછળ રહી જાય ને એને એવી સંજ્ઞા થઈ ગઈ હોય કે મને આ ઘર મની મમતા છે એને, અથવા દ્વેષ કર્યો હોય એ ઘરમાં, તો ત્યાં ત્યાં નું બોલ્યું પછી શું કરે, મારી નાખે. પછી ઘરવાળા શું કરે, એમ ન જુએ કે મારા ઘરનો સભ્ય હતો, મારા બાપ હતા, મારો દાદો હતો, હું કઈ ન જોવે, મારી નાખે, ક્રૂર રીતે મારી નાખે. આવા દાખલા બને છે. હવે આ બધી ઘટના જોઈને જીવને કેમ વૈરાગ્ય નથી આવતું, કે એના જ ઘરવાળા એને મારી નાખે ભેગા થઈને, વૈરાગ આવે ને. સંબંધ જ ને લાગણી જ ન આવે ને કોઈ જાતની, ઉદય પૂરો થયો એટલે લાગણી જ ન આવે. અતિશય જે લાગણી હોય ને એને એક અંશે ઉત્પન્ન ન થાય, ઠામુકું ઉત્પન્ન ન થાય, ઉદય ભાવ જ ન આવે. અંદરમાં પ્રકૃતિનો ઉદય ન હોય, ઉદય ભાવ ઉત્પન્ન જ ન થાય, કેમ કે તો ઉદયમાં જોડાવાથી ઉદય ભાવ ઉત્પન્ન થતો હતો. અર્થાત એવા દ્વેષભાવથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી, બિલકુલ ઈચ્છા નહોતી, છતાં જન્મવું પડ્યું. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય, પોતાના પોતાના આત્મા પ્રત્યે જુગુપ્સા ને ઘૃણા થાય, ક્યારે જીવ ફરીને ત્યાં આવા પરિણામ કર્યા, અથવા ત્યાં જ ગયો જેના પ્રત્યે દ્વેષ આવ્યો હતો ત્યાં જ ગયો હતો, વધારે શું કહેવું. આ ઘણાના ઘરમાં ક્લેશ હોય છે ને, દ્વેષ ભાવે જુદા પીડ્યા હોય, દ્વેષ ભાવે રહ્યા હોય ને ફરીને પાછા આવે ને દ્વેષ કરે, ક્યાં રાગ કરે, કઈ ઠેકાણું નહીં પરિણામનું. રાગ કર્યો એનો દ્વેષ કરે, દ્વેષ કર્યો ઉપર રાગ કરે, કઈ ઠેકાણું નહીં કેવા પરિણામ થાય. અર્થાત જુગુપ્સા આવે છે, ઘૃણા થાય છે, ત્યારે આત્મા કઈ ઠેકાણા વગરના પરિણામ તું કેવી રીતે કરે છો, વધારે શું કહેવું. જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપૂર્ણપણે ભ્રમણ કર્યું, પૂર્વના ભવોની અંદર ભ્રાંતિગતપણે ભ્રમણ કર્યું, એવી ભ્રાંતિ કરી, એવી ભ્રાંતિ કરી, જ્યાં જે પર્યાય જન્મો આખે આખો ત્યાં ટીંગાઈ જાય, જે પર્યાય હોય એ પર્યાય રૂપે પોતાને માનીને આખે આખો ટીંગાઈ જાય. શું બીજું એને વિકલ્પ ન આવે, નિર્વિકલ્પ થઈ જાય, કે હું ફલાણો, બસ થઈ ગયું. પછી એ ફલાણો થઈને જેટલા સંબંધ છે એની સાથે એવું જ પ્રકાર એનો ઉદય ભાવના આવે, ઉદય ભાવના આવ્યા કરે. પિતા પાસે જાય તો પુત્ર પણ એ વર્તે, એનો પુત્ર એની પાસે આવે તો પિતા પણ એ વર્તવા માંડે. પાછા ખરેખર એવો છું, એમ ખરેખર હું એનો પુત્ર છું, ખરેખર આ મારો પુત્ર છે. એ ભાવાંતરે ભ્રાંતિ પણ એ ભ્રમણ કરેલું છે, ભૂયોભાવમાં આવી ભ્રાંતિથી ભ્રમણ કરેલું છે. તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. હવે શું જીવવું, કેમ આવા ને આવા પરિણામ જો આ જીવને થયા કરે તો પરિભ્રમણ ચાલ્યા જ કરે. આ તો આ કઈ જીવવાની રીત છે, કેમ જીવવું હવે, મંજારો થાય એ ચિંતા થઈ પડી છે. ત્યારે અંદરથી આત્મા અવાજ કરે છે કે ફરીને ન જ જન્મવું, ફરીને બીજો ભાવ ન કરવો પડે, મારે એવું કરવું છે, મારે એવું કરવું છે કે બીજો જન્મ મારે ન લેવો પડે, ફરીને ન જ જન્મવું અને ફરીને એમ ન જ કરવું, જન્મ લેવો પડે એવું ફરીને કામ મારે કરવું નથી, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. આ બધી ચિંતનાના ફળ સ્વરૂપે દ્રઢ મોક્ષેચ્છા થાય છે એમ કહેવું છે. જો પરિણામની શૃંખલા છે, આ શૃંખલા એટલે સાંકળ, જેમ સાંકળમાં એક મકોડામાં બીજો મકોડો પરોવેલો હોય છે, એકને ખેંચો એટલે બધા ખેંચાય, એમ જ્યાં પરિભ્રમણની ચિંતના થઈ કે વૈરાગ્ય આવ્યો, યથાર્થ ચિંતના થાય ને વૈરાગ્ય ના આવે એમ બને નહીં. જ્યાં વૈરાગ્ય થયો કે આ જન્મ મરણનું પરિભ્રમણ છે એ કોઈ પણ ભોગે ન થવું જોઈએ, ત્યાં દ્રઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થઈ ગઈ વૈરાગ્યમાંથી. અંકોડા છે એકબીજાના, આમ થાય તો આમ થાય તો આમ થાય જ, પરિભ્રમણની ચિંતના થાય ઉદાસીનતાને વૈરાગ્ય આપોઆપ છે. એ યથાર્થ ઉદાસીનતા પરિભ્રમણના કારણે આવી હોય તો એ પરિભ્રમણથી છૂટવા માટેની દ્રઢ મોક્ષેચ્છા એ ઉત્પન્ન થયા વગર રહે નહીં, ઓટોમેટિક થાય. કારણ કાર્ય સંબંધ છે, કારણ કાર્ય સંબંધ છે, અને ઈશ્વર આક્રમ છે આનો. શું પરિભ્રમણની ચિંતા થઈ તો મારે વૈરાગ્ય આવે એના માટે શું કરવું એમ ન હોય, વૈરાગ્યની અરે જોડાયેલો હોય. પરિભ્રમણની ચિંતના અને યથાર્થ માત્રામાં જ્યાં વૈરાગ આવ્યો ત્યાં છૂટવા માટેની દ્રઢ ઈચ્છા રોકી શકાય નહીં, કરવી પડે એમ ન હોય, રોકી ન શકાય. એટલો વૈરાગ આવે, એટલો વૈરાગ આવે, હવે જન્મવું નથી, હવે જન્મ મરણ કરવું નથી, એમ કરવું જ નહીં, જન્મ મરણ થાય એવું કરવું જ નથી ને, આપોઆપ દ્રઢ મોક્ષેચ્છા પૂર્ણતાનું લક્ષ આપોઆપ ઉત્પન્ન થઈ જાય. અસંખલા છે, ઓટોમેટિક થાય એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે એમ કહે છે. અંદરથી પ્રકાશ થયો, આત્મામાંથી આ પ્રકાશ થયો. એમ નથી કે ખાલી મારે તો મોક્ષ જોઈએ છે અને મારે પરિભ્રમણ નથી જોઈતું એવો વિકલ્પ છે એમ નથી, આત્મામાં અંદર પ્રકાશે છે આ દ્રઢત્વ. આ દ્રઢત્વ એવું નથી તો થોડો નિમિત્તમાં કે પ્રસંગમાં ફેરફાર થાય એટલે પોતાના પરિણામમાં ફેરફાર થઈ જાય, એવી વાત નથી. આ આત્મામાં પ્રકાશે છે એમ કે છે. શું એટલે આત્મા એ રીતે પ્રકાશે છે? શું પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? હવે શું છે કે એ મોક્ષેચ્છા ફળીભૂત થવા અર્થે સત્સંગની તીવ્ર ભાવના રહ્યા કરે, કે જાણે નિરંતર સત્સંગમાં જ રહીએ. પણ કેટલીક નિરૂપાયતા છે એટલે એ જાતની પરિસ્થિતિ નથી. પ્રારબ્ધના કેટલાક બંધનો એવા છે કે જે બંધનોને તોડફોડ કરીને નીકળવું એ બાબતમાં નિરૂપાયતાનો અનુભવ થાય. લાચાર, નિરૂપાયતા એટલે શું? લાચાર છું, દીન છું, અસહાય છું એમ લાગે પોતાને. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? આ મંથન ચાલે છે અંદર, કેમ કરવું? હવે કેમ કરવું? સત્સંગમાં રહેવાતું નથી તો ક્યાંય સમાધાન થતું નથી. એવી પરિસ્થિતિમાં શું કરવું એનું મંથન ઉપડે છે. અંદરથી આત્મા જવાબ આપે છે. હવે પરમ ગુરુઓ, પોતાનો આત્મા જ પરમ ગુરુ છે, એને શીખડાવે છે કે જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જે મારી દ્રઢતા સાથે બાંધછોડ નહીં થાય. કાર્ય મેનું મોડું થાય એટલી બાંધછોડ થશે, પણ મારી દ્રઢતા સાથે બાંધછોડ નહીં થાય. જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી, એ જ રટણ છે. શું પ્રારબ્ધ છે સત્સંગમાં ઉપસ્થિત થવા ન દે, પણ એનો અર્થ નથી કે એના પરિણમનને એ પ્રારબ્ધ રોકી શકે. અંદરમાં આત્મા એનું રટણ કર્યા કરે એને કોણ રોકે? એને બહારના સંયોગો ન રોકી શકે કોઈ દિવસ. બહારના સંયોગો તો બાહ્ય પ્રવૃત્તિને રોકે છે, અંતર પ્રવૃત્તિને બહારના સંયોગો રોકી શકતા નથી, કારણ કે બહારના સંયોગોની પહોંચ અંદરમાં નથી, અંદરના પરિણામમાં એની પહોંચ નથી. એ પ્રત્યક્ષ તમને અનુભવ ગોચર થાય એવી વાત છે. હા, ચિંતનામાં હોય એટલે ક્યાંય ગમે નહીં, કેમ કે તીવ્ર ચિંતના હોય છે, તીવ્ર વેદના હોય છે એટલે ક્યાંય ગમે નહીં. એ વૈરાગ્ય થયો, એ યથાર્થ વૈરાગની માત્રા, યથાર્થ માત્રામાં એ વૈરાગ આવ્યો, આવ્યો યથાર્થ વૈરાગ, યથાર્થ માત્રામાં આવ્યો ત્યારે અંદરથી આત્મા જોર કરે કે હવે ફરીને જન્મ મરણ મારે ન જોઈએ, તે કોઈ ભોગે ન જોઈએ. એ દ્રઢ મોક્ષેચ્છા છે, એનું નામ પૂર્ણતાનું લક્ષ્ય છે. લક્ષ્ય એટલા માટે પછી વાત ખસતી નથી. લક્ષ્યવાળી વાત સ્મરણ કરીને યાદ કરવી પડે એમ ન હોય, એ ખસે નહીં એનું નામ લક્ષ્ય છે. ખસી જાય તો લક્ષ્ય નથી. લબ્ધમાં શું હોય? આ સંસારથી છૂટી જ જવું છે, એનું રટણ ચાલે છે એમ કે છે. શું એની ધૂન ચડી જાય છે, હવે જન્મ મરણ કરવા નથી. એ જ રટણ છે, પણ જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, ને પ્રયાસ ચાલુ છે. એનો અર્થ શું છે? અંદરમાં ભાવ થાય છે ને આપણને, બારમાં ભલે પ્રવૃત્તિ ન થાય એમ નથી, બારમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ પોતાને સત્સંગાદી અનુકૂળ જે આત્માના પરિણામને અનુકૂળ હોય એવી પરિસ્થિતિ, એ પરિસ્થિતિ ઠીક કરવાનો પ્રયાસ ચાલે છે ત્યારે પ્રારબ્ધ આડું આવે છે. એ પ્રારબ્ધ આડું આવે છે એમાં એને કોરે કરવું પડે, જે ચીજ આડી આવી હોય એને એકોર મૂકવી પડે, એમ પ્રારબ્ધને ફેરવવાનો જાણે પ્રયત્ન કરે. જોકે તીવ્ર પરિણામને લઈને પ્રારબ્ધ ફરે પણ છે. આ એક વિતરાગ માર્ગની, જીનેન્દ્ર માર્ગની સુંદરતા છે કે જે જીવ આમાં ગંભીર થઈને પ્રયત્ન કરે છે એ સફળ થાય છે, વહેલા યા મળે એ સફળ થાય છે. કેમ કે એનો પ્રારબ્ધ છે એમાં ફેરફાર થઈ જાય છે. ઉદિયાવળીમાં આવેલા જે પરમાણુ છે એમાં ફેરફાર ન થાય. એ પછી જે સત્તામાં રહ્યા છે એમાં ફેરફાર થઈ જાય. ઉદયમાં આવેલામાં ફેરફાર ન થાય, અને ઉદયમાં આવવા પહેલા અમુક કાળ હોય છે સૂક્ષ્મ, એને ઉદયાવળીનો કાળ કહે છે. એમાં જે હોય એમાં ફેરફાર ન થાય. શું છતાં પણ જે સત્તામાં રહ્યા છે એમાં ફેરફાર થાય તો થોડો કાળ જાય એમાં. એટલે ઉદયમાં આવે પોતાની સ્થિતિ પાકીને એટલો કાળ જાય છે. શું એને એમ કહે છે કે જે આડું આવતું હતું એને કોરે કર્યું, એક કોર કર્યું, કોરે કર્યું એટલે એક કોર કર્યું એને. ઉદય એટલે ઉદય જે ચાલુ હોય ને એને ઉદય કહે છે. અને ઉદયમાં આવવા પહેલા કેટલાક પ્રકૃતિ અનુસાર જુદી જુદી ઉદય એને એને એનો પીરિયડ છે. આવલી એટલે સમૂહ, ઉદયમાં આવવા પહેલાનો કેટલાક સમયો એમાં જુદી જુદી પ્રકૃતિને જુદા જુદા પરિમાણ છે, એના માપ જુદા જુદા છે કરણાનું યોગ પ્રમાણે. પણ એ પરમાણુ એમાં આવી ગયા ઉદિયાવળીના કાળમાં, એમાં ફેરફાર ન થાય નહીં. ઉદયમાં તો ફેરફાર ન થાય, પણ ઉદિયાવળીમાં જે આવ્યા હોય એમાં ફેરફાર ન થાય. પછી પાછળ જે સત્તામાં રહ્યા એમાં ફેરફાર થાય છે. તો એ તો ભવિષ્યમાં ઉદયમાં આવવાના છે, તો એ પહેલા કાળ જશે થોડોક, શું સમય જશે એમ કે છે. પણ જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, એટલે બારમાં પણ એનો પ્રયત્ન જે હોય છે એમાં પણ સમય લાગે છે. ખબર પડે ન પડે એની સાથે મતલબ નથી. ફેરફાર ક્યારથી થાય ને ક્યારથી ન થાય એનો નિયમ અને સિદ્ધાંત શું છે કર્ણાનુયોગનો, અકર્ણાનો, અને પ્રયોજન પણ નથી આપણે. એ પ્રશ્નો અસ્થાને એટલા માટે છે કે આપણે જાણીને શું કરવાનું, તો કયા કર્મ નહીં ઉદયાવલીમાં પ્રવેશ થયો કે ન થયો એનું આપણે શું કામ છે. શું એ કર્મ જે છે એ ભલે ઉદયમાન થઈ જાય એના પ્રત્યે ઉદાસીન છે, અને એને લઈને નવા જે ઉદયમાં આવવાના છે એમાં પ્રકૃતિ ફેર, એની સ્થિતિ ફેર, એનો અનુભાગ ફેર, એવા બધા મહત્વના ફેરફારો એની અંદર થઈ જાય છે. પ્રકૃતિ ફેરમાં શું થાય કે પાપના પરમાણુ ત્યાં ને ત્યાં પડ્યા રહે ને એની પ્રકૃતિ પુનઃની થઈ જાય, એ ખરી જાય ને પછી બીજા નવા આવે એમ નહીં, ત્યાં ને ત્યાં પ્રકૃતિ ફેરફાર થઈ જાય. એને સંક્રમણ કહે છે, કર્ણાનુયોગની ભાષામાં એને સંક્રમણ કહે છે. અને સ્થિતિ અનુભાગ ઘટે એને અપકર્ષણ કહે છે, અને અજ્ઞાન ભાવે સ્થિતિ અનુભાગ ન ઘટે તો સ્થિતિ અનુભાગ વધી જાય એને ઉત્કર્ષણ કહે છે. સંક્રમણ, અપકર્ષણ અને ઉત્કર્ષણ એમ ત્રણ પ્રકારના ફેરફાર કર્મના પરમાણુના આત્માના પરિણામના નિમિત્તે થાય છે. આત્માના પરિણામના નિમિત્તે થાય છે, પણ એમાં થોડો સમય જાય છે. એટલે કોરે આડું આવે છે અને કોરે કરવામાં સમય જાય છે. અર્થાત આજે પ્રશ્ન શું છે? પરિણામ ચીકણા થાય ત્યારે સ્થિતિ અનુભાગ વધે એને ઉત્કર્ષણ કહે છે. પરિણામ લુખા થાય ત્યારે સ્થિતિ અનુભાગ ઘટે એને અપકર્ષણ કહે છે. અને તીવ્ર પરિણામો થાય, આત્મકલ્યાણના વિષયમાં તીવ્ર ઝૂરણાના પરિણામો થાય, તીવ્ર પરિણામ અંદર હાઈ ડિગ્રીમાં એકદમ, ત્યારે કેટલીક પાપની પ્રકૃતિના પરમાણુ જે અંદર પડ્યા છે એ જ અંદરમાં પુણ્યની પ્રકૃતિમાં આવી જાય. એમ સત્તામાં રહેલા પરમાણુની અંદર ફેરફારો, મહત્વના ફેરફારો થઈ શકે છે. પણ ઉદયમાં કે ઉદયાવલીમાં આવ્યા પછી એ ફેરફારો થતા નથી એમ સમજવું. જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. અર્થાત ખસેડવું પડે છે, કોરે કરવું પડે છે એનો અર્થ કે ખસેડવું પડે છે. એટલે કર્મના પરમાણુ ખસેડી નાખ્યા ને એને પાપમાંથી પુણ્ય થઈ ગયા. શું? અને તેમાં કાળ જાય છે એ પણ પોસાતો નથી. જે કાળ જાય છે એમાં થોડું ઘણું એનું કામ થાય છે, પણ કામ અધૂરું થાય છે અને પૂરું નથી થતું, એ પણ એમનું પોસાતું નથી. આ કેમ પૂર્ણતાનું લક્ષ આવે છે? એના વખત જાય મને પોસાય નહીં, કોઈ પણ ભોગે ન પોસાય. કામ અબી અબી થવું જોઈએ એવી રીતે આવે અંદરથી. શું? બહુ ફોર્સ આવે. પૂર્ણતાનું લક્ષ બંધાય એ વખતના પરિણામો અને ત્યાર પછીના પરિણામોમાં બહુ ફોર્સ આવે, જોરથી એટલો બધો જોર આવે. શું? એને એમ થાય કે હું ધાર્યું કરી શકીશ, મારા પરિણામ મારા કંટ્રોલ બહાર નહીં જઈ શકે, મારા પરિણામ મારા કંટ્રોલ બહાર જઈ નહીં શકે, હું ધાર્યું કરી શકીશ, સાધના મારે કરવી છે હું બરાબર કરી શકીશ, અને શંકા ન પડે એની અંદર, એટલું અંદરથી જોર આવે. એમાં કાળ જાય છે. એ કાળ જાય છે એને કેવી રીતે ફીલ કરે છે? એ જીવન મારું ચાલ્યું જાય છે, મને આવું જીવન વેડફા ત્વરાથી સ્વદ્રવ્યનો ગ્રાહક થા આવે છે ને, એ ત્વરા આવે અંદરથી. શું? એ નહીં ચાલે મને, પછી પછી મને નહીં ચાલે. શું? હમણાં મુંબઈથી નીકળ્યા તે જ દિવસની વાત છે. શું? બોરીવલી આવ્યા હતા ને પેલા હરીશભાઈ, આપણે તો નીકળવાનો ટાઈમ થઈ ગયો હતો. હા, દીકરી છે મણિ, મણિ આવી છે ને ત્યાં, બાદ દીકરી છે, વચ્ચે વાત ચાલી છે. મારે હવે સત્સંગમાં રહેવું છે, આગ્રાની પરિસ્થિતિ જોતા અહીંયા સત્સંગ છે નહીં, મારે અહીંયા ઘરે રહેવું નથી. 16 વર્ષની દીકરીની જાત મારે ઘરે નથી રહેવું. છું, અને તારો અભ્યાસ ચાલુ છે એનું શું? અભ્યાસ ચાલુ છે, 4 વર્ષ અને 3 વર્ષ બાકી છે, 1 વર્ષ કર્યું છે, મારે ભણવું જ નથી કે શું કીધું? મારે ભણવું નથી કે જોયું કે 3 વર્ષનું ભણતર બાકી છે અને ઠામુકું ભણવાને ના પાડે છે, તેને એને ભણાવવા માટે શું કીધું? કાંઈ નહીં, તારે ન ભણવું તો ન ભણજે, પણ 1 વર્ષ આ પૂરું કરી નાખતો, આ 4 વર્ષ તું પૂરું કર. મારે કઈ ભણવું જ નથી ને કે ભવિષ્યનું કઈ, ભવિષ્યની કઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી, મારે અત્યારે આ કરવું છે, અત્યારે જ આ કરવું છે, અને એમાં ભણતર આડું આવડતું હોય તો મારે ભણતર ન જોઈએ, જાઓ. કુટુંબ આડું આવતું હોય તો મારે કુટુંબ ન જોઈએ, એમ છે. ભણવું નથી એટલે કલકત્તા જવાની વાત હતી, મારે કલકત્તા જીવ જવું છે. ઓકે, તો ભણી લે, 1 વર્ષ ભણી લે, મારે બિલકુલ ભણવું નથી. આયુષ્ય નો ભરોસો શું એમ કે છે? શું ગેરંટી છે કઈ? અને કામ કર્યા વગર વ્યાજ જાય તો અનંત કાળે મનુષ્ય ભાવ મળવો બહુ મુશ્કેલ છે, એવી પરિસ્થિતિ છે અત્યારે. શું કે છે? જીવન ચાલ્યું જાય છે અને ન જવા દેવું, કેવી દ્રઢતા આવે છે, નહીં જવા દો એને, એમ કે છે. મારી પાસે કેટલા આવ્યા હતા મુંબઈ, તમારા છોકરીને એમ કહો તું ભણી લે તો એ ભણશે, તમે એને ઓર્ડર કરો એ તમારું માને છે, મારું નથી માનતી. હું એને એમ કહું તું દુર્ગતિમાં જાય એવો ઓર્ડર કરું, એમ તું સત્સંગ છોડી દે એવો ઓર્ડર કરું, એમ તું ભણીને સંસાર વધારે એવો એને 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 ઓર્ડર કરું, એમ એને એવી રીતે મેં નથી વાત કરી. અને પિતાશ્રી એને તમે એમ કીધું, જુઓ ભાઈ તમે છોકરાને રોકશો તો એ રોકાશે નહીં, હવે એને જે અંદરથી ફોર્સ છે કે મારે આત્મકલ્યાણ કરી જ લેવું છે કોઈ પણ ભોગે, એ રોકાશે નહીં, ભણી નહીં શકે. તમે માનો કે એને ફિઝિકલી રોકી લેશો તો તમે ક્યાંય નહીં જવા દે, તું ઘરે પણ સ્કૂલમાં જા, કોલેજમાં જા, શું તપાસ પડશે. એનું ચિત્ત તો કામ કરવાનું નથી, પરાણે તો ભણવાથી શું થાય, પરાણે કોઈ કામ તો કરી શકે નહીં, યાદદાસ્તનું ફેલ થશે, શું કરશું? ફેલ થાય તો એ ન ભણ્યું એ તમે પરવશે પણ બરદાસ્ત તો કરવાના, એના કરતા એ જે સારા રસ્તે જવા માગે છે, અને ન ભણે તો એ બરદાસ્ત કરવામાં તમને શું વાંધો છે? એને બેઠું નહીં, એ તો આશા લઈને આવ્યા હતા, તે થોડા નિરાશ થયા કે હું એવો ઓર્ડર કરીશ, હું શું કરવા કરું, એની ભાવનાને હું ઠેસ પહોંચાડું એવું શું કરવા કરવું જોઈએ? કોઈની ભાવનાને, ભાવના વિરુદ્ધ જવાનો અર્થ શું છે? કઈ નહીં. હું થાય ખરું પણ ત્યાં રોકે રોકાશે નહીં. ભણતરની કિંમત કે આત્માનું કલ્યાણ થાય એની કિંમત એ કયો? એક ભણતર આયુષ પર્યંત કામમાં આવશે, અને આત્માનું કલ્યાણ થશે તો પરમેનન્ટ એનો લાભ છે. કેટલો? અનંતકાળનો પરમેનન્ટ લાભ છે. છતાં ભણતરની કિંમત ને આત્મકલ્યાણની કિંમત નહીં આ કેવી વાત છે સંસારમાં? કોઈ સમજણ વાળી વાત નથી. વેલ્યુ મૂકવાની છે. વેલ્યુ કોની મૂકો છો બેમાંથી, ભણતરની કે આત્મકલ્યાણની? જો કોઈને આત્મકલ્યાણ કરવું હોય તો એને પૂરેપૂરો રિસ્પોન્સ આપવો જોઈએ, પૂરી વ્યવસ્થા એની કરી લેવી જોઈએ કે ભાઈ કર આત્મકલ્યાણ, તું નિરાતે આત્મકલ્યાણ કર. શું શું કહે છે કે એને ન જવા દેવું જીવનને, જ્યાં સુધી યથા યોગ્ય જય ન થાય એટલે એ પરિસ્થિતિ ઉપર વિજય ન મેળવાય, સક્સેસ ન જવાય ત્યાં સુધી એમ દ્રઢતા છે, એમાં જરાય શિથિલતા અભિપ્રાયમાં નથી. એમ દ્રઢતા છે કે આત્મકલ્યાણ કરવું કરવું ને કરવું. શું વિષય ચાલે છે? પૂર્ણતાનું લક્ષ્ય બંધાય ત્યારે પરિણામ કેવા હોય ટેલી કરવા માટે વાત છે. આ કૃપાળુજીની કૃપા છે કે બધી બધી વાત તૈયાર કરીને આપી છે. શું પૂછવા જવું પડે એવું નથી કેવા પરિણામ થાય. એમ દ્રઢતા છે કે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી જરા પણ મચક આપવી નહીં, કદાપી કોઈ રીતે તેમાંનું કઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ. શું કહે છે કે કદાચ એમ કરીએ, અમારે કાંઈ કરવું નથી, એટલું આત્મકલ્યાણ જ કરવું છે, કોઈ પ્રવૃત્તિ નથી કરવી, બધી વાતો ઉડાડીઓ કરી નાખે છે, એના ઉપર પોતાને મંથન ચાલ્યું છે એવો વિચાર આવે, તો સામે વિચાર એમ આવે છે કે એવું સ્થાન ક્યાં છે પછી આત્મકલ્યાણ કરવા માટે ક્યાં જવું? એ જમાનામાં એ સ્થાન નહોતું મળતું એવું કોઈ, તો ભવદેવને ક્યાં જવું હોય તો શું એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, અર્થાત તેવા સંતો ક્યાં છે, એવા મહાત્માઓ એવા જ્ઞાની પુરુષો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી એ દશાનું પોષણ પામીએ? એવું તો કઈ દેખાતું નથી, તો પછી તોડફોડ કરવાનો કઈ અર્થ પણ નથી. જવું ક્યાં? ત્યાગ કરીને જાઉં ક્યાં? માનો બધો ત્યાગ કરી દઈએ, આત્મકલ્યાણમાં લાગી દઈએ, પણ એ આત્મકલ્યાણના પરિણામોને પોષણ મળે એવું સ્થાન ક્યાં છે? એવા મહાપુરુષ ક્યાં છે કે જેના ચરણમાં બેસી અને આત્મકલ્યાણ સાધી શકાય? એમ કે છે. શું ત્યારે કેમ કરવું? હવે આ પરિસ્થિતિમાં શું કરવું? કેટલું મંથન કર્યું છે પોતે અને કેટલું જોર વ્યક્ત કર્યું છે. શું આવી દશામાં પણ એ પોતે ગુરુની ઈચ્છે છે પોતે? હા, કોઈ પણ જ્ઞાની ગુરુ મળી જાય તો બહુ સારી વાત છે. સંવેગ દ્રષ્ટિ હોય ને, આ તો હજી 23મા વર્ષનો પત્ર છે, પણ સંવેગ દ્રષ્ટિ હોય, ગુરુદેવની વાત લો ને, આવા સમર્થ પુરુષ હતા, બહુ કોઈ ભાવલિંગી સંત દેખાતા નથી, ભાવલિંગી સંતના દર્શન થતા નથી, એના વિરા પીડ્યા છે, આંખમાંથી આમ આંસુ નીકળી જાય, વ્યાખ્યાનમાં સેંકડો માણસ સાંભળવા બેઠા હોય, આંખમાંથી ધાર છૂટી જાય આંસુ. ગુરુ છે ને, ગુરુ તો મુનિ છે, તો ગુરુ છે, એવા કોઈ ભાવલિંગી મુનિરાજ દેખાય, એના દર્શન થાય તો એની ભાઈ હાલી નીકળીએ કે આવું બોલતા, એની પાછળ ચાલી નીકળીએ જોઈએ નહીં, અમારા સંયોગોનો વિકલ્પ ન કરીએ, બે થવું છે થશે એની માય ચાલે, એની પાછળ પાછળ ચાલી નીકળીએ, એવી ભાવના જ્ઞાન દશામાં પણ આવે છે. ન આવે એવું કંઈ નથી, ઉપરની દિશાની ભાવના કોને ન આવે? ત્યારે હવે કેમ કરવું, કેમ કરવું એની સામે હવે જોર ફાટ્યું. એક બાજુ એવા જ્ઞાની પુરુષો નથી કે જેના ચરણમાં બેસીએ, શું, અને બીજી બાજુ આત્મકલ્યાણ કરવું છે એ દ્રઢતામાં કોઈ અમારો ફરક નથી, એક ડિગ્રીનો ફરક પડતો નથી. પણ પ્રારબ્ધ વિચિત્ર છે, શું કરવું, શું કરવું એની સામે બોમ્બો ફાટ્યો છે. એ ગમે તેમ હો, ગમે તેમ હોય એને તો ગમે તેમ થઈ જાવ ને, અંદરથી આવું જોર આવે છે. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, પોતાના આત્માને કહે છે, હે ભગવાન તું ગમે એટલા દુઃખ વેઠ, પણ તારે આત્મકલ્યાણ કરે છૂટકો છે. એટલું અંદરથી જોર આવે, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિશ્રમ સહન કરો, પરિશ્રમ એટલે કુદરતી આફત, અને ગમે તેટલા ઉપસર્ગ સહન કરો. ઉપસર્ગ છે એ માનવ કરતો હોય છે, દેવ કરતો હોય છે, અને તિર્યંશ કરતો હોય છે. ત્રણે પ્રકારથી જે પ્રતિકૂળતા ઉત્પન્ન થાય એને ઉપસર્ગ કહેવામાં આવે છે. કેમ આવ્યા હશે, આવ્યા યોગ્યતાથી, આવ્યા યોગ્યતાથી આવ્યા. સંયોગ મળે તો જ પરિણામ આવે, તો પછી સંયોગ ચાલ્યો જાય, પરિણામે ચાલ્યા જાય. અંદરથી આવે તો યોગ્યતાથી આવે, પછી સંયોગ હોય તો નિમિત્ત કહેવાય. આવે છે અંદરથી, આવે છે આત્મામાંથી, આવે છે આત્મા. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લે એવી શક્તિ ધરાવે છે કે નહીં, ધરાવે છે કે નહીં, ધરાવે છે. તો પછી આવા પરિણામ અંદરથી કેમ આવે એ કઈ મોટી વાત હતી? કેવળ જ્ઞાન જો અંદરથી આવતું હોય તો આવા વૈરાગ્યના પરિણામ થાય એ કઈ મોટી વાત હતી? તો કોઈ મોટી વાત નથી. ખેદ થવો જોઈએ, એનો ખેદ થવો જોઈએ, અત્યંત ખેદ થવો જોઈએ. એમાં જીવને પરિણામ થતા નથી. નક્કી એની માયા મમતા સંસારમાં વધી ગઈ છે માટે એવા પરિણામ થતા નથી. એ યોગ્યતાને, પોતાની યોગ્યતાને નિંદે છે, કે ધિકાર હો આવી યોગ્યતાને, પોતે પોતાને નિંદે, એવું પણ બને છે. ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, એમ કરવા જતા શરીરના રોગ વધી જતા હોય, ભલે આવે, ભલે શરીરમાં રોગ આવે, એની દરકાર નથી. આત્મકલ્યાણ કરવું છે એની દરકાર છે, આત્માની દરકાર છે, બાકી દરકાર નથી. એને વ્યાધિ કહે છે, શરીરની રોગિષ્ટ અવસ્થાને વ્યાધિ કહે છે. ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી ઉપાધિ આવી પડો, ગણકાર્યા વિના આત્મકલ્યાણ કરવું છે એને મુખ્ય કરે. આત્મકલ્યાણમાં નિર્વાણ પદની પ્રાપ્તિ છે, એટલું મોટું એચિવમેન્ટ છે કે ગમે તે પરિસ્થિતિ મારે મંજૂર છે, પણ મારે જોઈએ જોઈએ ને જોઈએ, મારે મોક્ષ જોઈએ. અને મોક્ષનું ધ્યેય કહે છે કે નિર્વાણ પદ, એની કોઈ મૂલ્યાંકન તો થઈ શકે એવું નથી. તો એની સામે હું કોને ગણું? કઈ વ્યાધિ, કઈ આધિ, કઈ ઉપાધિને હું એ મુખ્ય કરું અને આને ગૌણ કરું? એટલું મોટું એચિવમેન્ટ છે જીવને કે એની પાસે જગત આખું તુચ્છ છે, આખું જગત તુચ્છ છે. પછી કોની મુખ્યતા કરવાની રહેશે? જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગી. અને તો હજી મધ્ય પાત્રમાં લીધા છે, ઉત્કર્ષ પાત્ર તો બીજા છે. પણ જઘન્ય પાત્રમાંથી આગળ આવેલો છે, ઉપર ઉઠેલો જીવ છે. ગમે તેટલી આજીઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, આયુષ બચ્યું ન, માંદો પડી ગયો હોય ને મરણ પથારી હોય, અસમય માત્ર તો બહુ અલ્પ આયુષ હોય, ત્યાં પુરુષાર્થ જગાડી શકાય કે નહીં? કે જગાડી શકાય. આયુષ માત્ર શેષ રહ્યું હોય, બહુ અલ્પકાળ માટે શેષ રહ્યું હોય, સમય તો પકડાતો નથી. લખાય સમર્થ, પણ એ રીતે દ્રષ્ટાંતમાં સમર્થ દ્રષ્ટાંત લેવાય. તો કહે છે કે કોઈ પણ કિંમત ચૂકવવી પડી, મારા માટે કિંમત જ નથી. કોઈ પણ કિંમત જો સિદ્ધપદ માટે ચૂકવવી પડે તો એ મારા માટે કિંમત જ નથી. સસ્તું થઈ ગયું, એ તો સસ્તું થઈ ગયું સિદ્ધપદ, કે આટલી કિંમતે મળે છે. પણ પોતાની તૈયારી પૂરી છે, એટ એની કોસ્ટ મારે કરવું કરવું ને કરવું જ. ઘણાના ઘરમાં એવી ચર્ચા ચાલે છે, હવે તમારે ધર્મ કરવો હોય તો કરો, પણ તમારી જે વર્તમાન ફરજ છે એ ફરજને બજાવતા બજાવતા કરો, અમને એનો વાંધો નથી. હવે એ ફરજ બજાવવાની કોસ્ટ શું? પછી એને એવી ચર્ચા ચાલતી હોય છે, આપણા સુધી વાત આવે છે, તમે તો કંઈક આને એની ફરજ બજાવે એવું કયો? જુઓ ભાઈ, તમારો કોઈ દીકરો 50,000 કરોડ નો પ્લાન નાખે ઇન્ડસ્ટ્રીનો, એ નવરો હોય? એ તમારી વાતે તમારી સાથે બેસીને ગપ્પા મારવા માટે નવરો હોય? કુટુંબ માટે વાલો કુટુંબ બધા બેઠો છે, એની સાથે બેસીને આનંદથી વાતો કરીએ. તમે પોતે એમ કહેશો કે ભાઈ એને ટાઈમ ક્યાંથી હોય? એને 2 અબજ રૂપિયા કમાવાના છે, એમાંથી એને સમય નહીં મળે. તો શું આ સિદ્ધપદનો જે પરિશ્રમ છે એ 50,000 કરોડ થી ઓછી કિંમતનો છે? એને કોઈ કરોડોમાં મૂલ્ય થાય એવું છે? એને એવું માન પદ છે, એના માટે કોઈ રોકાતો હોય અને એ રોકાણને કારણે એના બીજા રોકાણો રદ થતા હોય, સ્વાભાવિક છે, એક રોકાણમાં બીજા રોકાણો રદ કરવા પડે કે નહીં? ત્યાં તમે બીજા રોકાણો રદ થાય તો તમે એને માન્ય કરો છો, શું કરે એને કામ એવું મોટું જવાબદારી વાળું છે. આ તો જગતનું સર્વોત્કૃષ્ટ કામ છે, એની જવાબદારી સર્વોત્કૃષ્ટ છે. તો પછી ત્યાં રોકાય અને ત્યાં રોકાય માટે બીજે ન રોકાઈ શકે તો એમાં તમારે ખેંચાખેંચી કરવાનું કોઈ કારણ નથી. તમે એનું કિંમત આપો, સાચા રસ્તે જાય છે કે નહીં? જો સાચા રસ્તે જાય તો તમે એની અનુમોદના કરો. પણ જરા પણ કોઈ પણ બાનું કાઢીને વિરોધ કર્તવ્ય નથી, એનો નિષેધ કર્તવ્ય નથી, વિરોધ કર્તવ્ય નથી, અનુમોદના કર્તવ્ય છે, એકાંતે અનુમોદના કર્તવ્ય છે. ખરેખર તો એમ છે. એક સમય માત્ર આયુષ્ય હો, જીવન કાળ એટલે આયુષ્ય હો, પણ એમ કરવું પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ તારો છૂટકો નથી. જ્યાં સુધી આટલી દ્રઢ મોક્ષ ઈચ્છા નહીં ઉત્પન્ન થાય ત્યાં સુધી હે જીવ તારો છૂટકો નથી, એમ પોતાને સંબોધન કરે છે. દ્રઢ મોક્ષ ઈચ્છા વાળો પોતાને સંબોધન કરે છે. આમ નેપથ્ય માંથી ઉત્તર મળે છે, આત્મા માંથી ઉત્તર મળે છે એમ કે છે. અને જે આત્મા માંથી ઉત્તર મળ્યો તો પોતે એને તુલના થી કે છે કે તે મને યથા યોગ્ય જ લાગે છે. એવો જે અંદરથી જવાબ આવ્યો એ મને યોગ્ય લાગે છે, યથા યોગ્ય લાગે છે. એટલે અત્યારે એ પુરુષાર્થ કરે છે. આ કાળમાં એનો નિષેધ ન કરાય, એનો આદર જ કરાય, અને તે યોગ્ય લાગે છે. અંદરથી જે અવાજ આવ્યો એ યોગ્ય લાગે છે. પછી થોડીક વિષયાંતર છે, બીજી વાત આવે છે, પણ અહીંયા સુધીની આપણે જે ચાલતો વિષય ચર્ચામાં છે એના અનુસંધાનમાંથી લઈએ તો, કે જેને ભવભ્રમણની ચિંતનાથી વૈરાગ ઉપજો એને દ્રઢ મોક્ષ ઈચ્છા જન્મ પામશે. એ સહજ અને સ્વાભાવિક છે. જ્યાં દ્રઢ મોક્ષ ઈચ્છા થઈ ત્યાં પછી મોક્ષ માર્ગ વિશેષ દૂર નથી. આ નિયમ છે. અને એટલે હદ સુધી જે જાય, પરિણામ જાયલા ન રહીએ ત્યારે કુદરત એમ કે છે હવે ખલાસ, આમાં મારા હાથ હેઠા પડે એમ છે. કુદરત એને નમે છે, એ કુદરતને નમવા નથી જતો, કુદરત એને નમે છે. આવું બને એટલે કે ફેરફાર થઈ જાય છે એના સંયોગોમાં. અને ફેરફાર થાય ન થાય એ તો ઉદાસીન છે. એને અનુકૂળતા થઈ એની સાથે લેવા દેવા નથી, પ્રતિકૂળતા થાય એની સાથે પણ એને લેવા દેવા નથી. કોઈ ગણતરીનો વિષય નથી. એનું નામ સાચી ઉદાસીનતા છે અને સંયોગો પ્રત્યેની અવગણના છે. પછી વિષય બદલાય છે. આ સુવિધા